તારીખ 4/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 218, 219 અને 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58
પરિવર્તન જગતમાં ક્ષણે ક્ષણે બધા જ પદાર્થો સ્થિતિ બદલે છે, પરિવર્તન પામે છે. કેટલાક નવા રૂપ ઉત્પન્ન થાય છે, કેટલાક જૂની પરિસ્થિતિ વિલીન થાય છે. આવું અસ્તિત્વ છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહ અર્થે કઈક રૂપાંતર પૂર્વક કહ્યું જાય છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. પોતપોતાની વિદ્યમાનતામાં મહાપુરુષોએ જે આ અવસ્થાનું રૂપાંતરપણું છે, અનિત્યપણું છે, એ ભિન્ન ભિન્ન શૈલીથી દર્શાવ્યું છે. ખાસ કરીને દરેક મહાત્માઓએ પદાર્થની જે અનિત્યપણાની સ્થિતિ એની ઉપેક્ષા કરાવી છે, એ પ્રકારનો ઉપદેશ સર્વ સામાન્યપણે પ્રવર્તતો જોવામાં આવે છે. સર્વકાળે દરેક મહાત્માઓએ પોતપોતાની શૈલીથી આ રીતે જે ક્ષણવર્તી પરિણામો છે અને ક્ષણવર્તી પદાર્થની જે સ્થિતિ છે એની અનિત્યતા, એની અશરણતા એને વિશેષ પ્રકારે કહી છે, અને એ રીતે ઉપેક્ષા કરાવી છે, ઉદાસીનતા કરાવી છે, અને જગતના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થાય એવો ઉપદેશ લગભગ બધાએ આપ્યો છે એમ કહેવાય છે. એટલે અનિત્યતામાં નિત્યતાની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ ટાળી છે અહીંયા એમ કહેવાય છે. એ તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. એટલે બદલતું 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 છે. કોઈ પદાર્થ કોઈ સ્થિતિએ એ જ પ્રમાણે ત્રિકાળ હયાતી રૂપે સતપણે રહે એવું જોવામાં આવતું નથી. બાળ જીવો તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે. જગતમાં અજ્ઞાનપણે જીવો જે કાંઈ સંયોગ મળે છે, દેહાદિ સંયોગ મળે છે, પરિવાર કુટુંબ વગેરે મળે છે, એને શાશ્વત રૂપ માની લઈએ છે, નિત્ય માની લઈએ છે, જાણે આમાં કાંઈ ફેરફાર થવાનું નથી. દુઃખ આવી પડે તો એને પણ એવી રીતે જ ભોગવે છે કે જાણે દુઃખ મટવાનું જ નથી. એવી જ રીતે અનુકૂળતા આવે છે તો એમાં પણ અનિત્યતામાં નિત્યતાનો આભાસ થાય છે અને ભ્રાંતિમાં પડે છે. શાશ્વતપણું માની લઈને ભ્રાંતિમાં પડે છે. પણ કોઈ જોગ જીવ એટલે યોગ્યતા વાળો જીવ, પાત્ર જીવ, એવી અનિત્યતાની કહેણીથી મુંજાઈ જઈ સત તરફ વળે છે. ત્યારે કોઈ પાત્ર જીવ છે એ નિત્ય પદાર્થ તરફ વળે છે, એને કોઈ નિત્ય પદાર્થ તરફ વળવાનો સ્ફૂર્ણા થાય છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પાયમાં છે, એ રીતે જે અનિત્યતામાં નિત્યતા માની લીધી છે ત્યાંથી પાછા ફરીને નિત્ય અને શાશ્વત એવા સત પ્રત્યે વળીને એ જ પ્રકારે માર્ગને પાયમાં છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષોનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું, એટલા માટે એનું વર્ણન કર્યું છે કે એને સત તરફનો વિચાર સૂજે, શોધ થાય કે એમાં ખરું શું છે, આ બધું ફર્યા કરે છે, પલટાયા કરે છે, આમાં ખરું શું છે. આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, મને શું કલ્યાણકારક, એમ વચનની પણ વિવિધતા જોઈને શું માનવા યોગ્ય છે, શું મને આત્માને હિતનું કારણ છે, એ કોઈ યોગ્ય જીવ શોધે છે, વિચાર કરે છે. એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી, તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે. ક્યાં વાતને ટકાયા ઢાળામાં ઢાળે છે સરવાળે, કે આવી રીતે જગતમાં અનાદિથી અજ્ઞાનથી મૂંઝાયેલો જીવ છે એ વિચારતા વિચારતા એમ જોવે છે કે આ ભ્રાંતિ કોઈ રીતે તળે એવું લાગતું નથી, આનો કોઈ પત્તો લાગતો નથી કે આમાં ખરું શું છે, સત્ય શું છે, ત્યારે એ કોઈ સંતના શરણને શોધે છે, કોઈ સત્પુરુષને જ્ઞાની પુરુષને શોધે છે. અને જો એને શોધે છે અને શોધતા મળે છે તો શરણાપન્ન એટલે શરણની અંદર આપન્ન નામ પ્રાપ્ત થાય છે, સતને પામે છે અને પોતે સત સ્વરૂપ થઈ જાય છે. એમ અસ્તિત્વથી માંડીને ભ્રાંતિગતપણું અને એ ભ્રાંતિગતપણું ટળવાનો ઉપાય કોઈ નાની પુરુષનો યોગ થવો, પોતાની પાત્રતા હોવી, આટલી વાત આ એક પેરેગ્રાફમાં નાખી. શોધ વગર ઓળખે કેવી રીતે, ઘણા માને છે અને ઘણા કહે છે એવું લોલમાં લોલ તો અનંત વાર કર્યું છે, પણ પોતે શોધ્યા હોય એની અંતરંગ પરિણતિ સુધી પોતે પહોંચ્યા હોય તો એને જરૂર એ અંતરંગ પરિણતિના વિષયભૂત પરમાત્મ તત્વના દર્શન થયા વિના રહે નહીં. અને એ પરમાત્મ તત્વ જ્યારે એને પોતાને જણાય છે ત્યારે જ એ સત્પુરુષનો એની મહિમા આવે છે ખરેખર, ત્યાં સુધી એને સત્પુરુષનો મહિમા આવતો નથી. જૈનની બાહ્ય શૈલીથી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. બાહ્ય શૈલીની વાત કરી છે, બાહ્ય શૈલી એટલે અત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તમાન છે, જે શૈલીથી અત્યારે કહેવાતું જૈન શાસન પ્રવર્તી રહ્યું છે એ જોતા તો તીર્થંકરને પૂર્ણ જ્ઞાન હોય એમ કહેવામાં શંકા પડે એવું છે. ભ્રાંતિ એટલે અહીંયા શંકા પડે એવું છે. તો સમજે શ્રીમદજીને તીર્થંકર ઉપર શંકા પડી ગઈ છે અને જ્ઞાન થયા પછી શંકા પડી, આ કેમ બને. બાહ્ય શૈલીથી જોતા એમ કે છે, બાહ્ય શૈલીથી એટલે અત્યારે જે બાહ્ય રૂપ છે, જૈન સંપ્રદાયોનું જે બાહ્ય રૂપ છે, જે સંપ્રદાય બુદ્ધિથી આ બધા ફિરકા ચાલે છે એ જોતા તો તીર્થંકર ઉપર શંકા ઉઠે એવું છે. પણ લોકો અત્યારે નથી કહેતા કે આ ભગવાન મહાવીરના આ બધા અનુયાયીઓ આવા હોય એમ નથી પૂછતા. કોઈ આ ચિત્ર વિચિત્ર પ્રસંગો જોઈને શું કહે, કોણ છે ભાઈ કે જૈન છે, એમ જૈન એટલે ભગવાન મહાવીર ના અનુયાયી આવા હોય છે, સીધું ત્યાં લઈ જાય. અત્યારે તો ગુરુદેવ ના નામ ઉપર આવે છે, ગાંધી સ્વામી વાળા આવા છે એમ કે સીધીમાં શંકા. જે રીતે લોકો પ્રવર્તે છે એ પ્રવૃત્તિ મોટા પુરુષ ને લાંછન લગાડે એવી પ્રવૃત્તિ છે. એટલે પોતે એ વિષય હાથમાં લીધો છે કે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એવું આ પરિસ્થિતિ જોતા લાગતું નથી. એથી વધારે લાગવું જોઈએ. તો એને એ ઉપકારી પુરુષનો ઉપકાર વર્તે છે એમ લાગે. બહુ કરુણાજનક સ્થિતિ છે સમાજની. કહેવાતા જૈન સમાજ, કહેવાતું આપણો સમાજ જે કયો તે આપણો કયો જૈન કયો, એ કરુણાજનક સ્થિતિ છે. આનો અર્થ એવો છે કે જૈનની અંતર શૈલી કોઈ બીજી જોઈએ. સામે 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 વાત લીધી છે કે જૈનની કોઈ અંતર શૈલી છે બીજી જોઈએ, આવી શૈલી હોય નહીં જૈનની. કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વરણ્યું છે. અધિષ્ઠાન એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મક સત, એનો અર્થ કર્યો છે. અધિષ્ઠાનનો પોતે અર્થ કર્યો છે 220 નંબરના પત્રમાં, 275 પાને છે પત્રાંક 220. અમે આપને જે વિગતવાળા પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લઈ પામી તે, એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. આ ઉત્પાદ વિધ્રુવ્યાત્મક સત છે એની વાત છે. એ અર્થમાં સમજ્યો તમે. અધિષ્ઠાન ઉપર ઘણું લંબાયું છે આ પત્રની અંદર. અધિષ્ઠાનનો વિષય જરા લંબાયો છે અને એ વિષય ઉત્પાદ વિધ્રુવ્યાત્મક સત, એ વિષય આ તો ગુરુદેવે થોડો સિદ્ધાંતિક વિષય વધારે નિરૂપણ કર્યો એટલે આપણા સમાજમાં ચાલે છે, તો પણ એ વાત માત્ર ચાલે છે, કથન માત્ર ચાલે છે. પણ અંતર શૈલી કોઈ જૈનની બીજી હોય છે એમ કહેવા માંગે છે. જૈનની અંતર શૈલી કઈ બીજી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણ્યું છે. કેમ કે અધિષ્ઠાન વગર કોઈ જાણે આ જગતને કર્યું છે એવું લાગે છે. આ કોઈ જાણે એ સતનો વિષય જ ભૂલી ગયા હોય અને ક્રિયાકાંડને રૂઢિરિવાજમાં પડી ગયા હોય. અમારે તો આ પ્રમાણે જુદી ચાલે છે. સિદ્ધાંતિક વાત જ લગભગ નથી એમ કહીએ તો ચાલે. ત્યાં શું સિદ્ધાંતિક વાતમાં તો એમાં પણ સિદ્ધાંતિક વિષય નથી ચાલતો. ઉપદેશનો વિષય ચાલે છે ઓછા વધતા પ્રમાણમાં, સિદ્ધાંતનો વિષય છે ખુદ વક્તાઓ અજાણ્યા. સિદ્ધાંતિક વિષય છે, શ્રોતાઓ તો અજાણ્યા હોય પણ ખુદ જે વક્તા છે એ પણ કોઈ કોઈને મળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. ઘણું અજાણતું નથી. હમણાં ડૉક્ટર સરયુબેન મહેતાના 2-3 પુસ્તકો જોયા મુંબઈમાં ચોથો ગુણ સ્થાન આવે એવી રીતે ઘણું નિરૂપણ સિદ્ધાંતિક બાબતમાં તો ખૂબ એકદમ અજાણ્યા છે. તો હવે ઠાકોરજી એમનું જેમણે આ ટીકા કરી છે જૈન સમાજ ઉપર, એના અનુસરનાર અને એ તો વક્તાઓમાં છે, બધા ગણાય છે, વિદ્વાનો મોટા ગણાય છે, પ્રતિષ્ઠાવાળા છે, પોતાના સમાજની અંદર દરેકની મોટી પ્રતિષ્ઠા છે, જ્ઞાની સુધીની કેટલાની પ્રતિષ્ઠા છે, સિદ્ધાંતિક વિષયમાં એકદમ અજાણ્યા હોય એવી પરિસ્થિતિ છે. ગુરુદેવે તો સિદ્ધાંતિક વિષય ઘણો લીધો, તો પણ એ સિદ્ધાંતના આધારે ઉપદેશ બોધ કેવી રીતે છે અને એનું અંગીકાર કરવું કરવા પણ કેવી રીતે છે, એ બાહ્ય શૈલીથી જોવા જાય ગુરુદેવની કિંમત ઘટી જાય એવી પરિસ્થિતિ દેખાય સમાજને. ટીકા કરે કે આ તમે સિદ્ધાંત આવો સમજ્યા છો, તમારે ત્યાં સિદ્ધાંત સમજીને આ પરિસ્થિતિ છે, બાહ્ય શૈલી જોઈને લોકોને શંકા પડે, આમાં બરાબર આ બધું બરાબર નથી લાગતું, આવી આવી પરિસ્થિતિ છે તો હવે સંપ્રદાયોની કેવી પરિસ્થિતિ હશે. આ તો હજી 10 વર્ષ નથી થયા, સંપ્રદાયો 2500 વર્ષ થઈ ગયા, જે જે સંપ્રદાયોના ફાંટા પડ્યા, કેવી સ્થિતિ હોય, એકદમ અંધારું, ઘોર અંધારું. લક્ષ્ય પોતે કે લાખો ગાંવ મૂળ માર્ગથી જૈન સંપ્રદાય જૈન સમાજ લાખો ગાંવ દૂર ચાલ્યો ગયો હોય એવું લાગે છે, એવા શબ્દો વાપર્યા. ખરી વાત છે, એમનું જે મૂલ્યાંકન છે એ એક્ઝેક્ટ એવું જ છે મૂલ્યાંકન. આ મૂળ વસ્તુ સર્વાંગ નિર્દોષ માર્ગ, અંતરભાય સર્વાંગ નિર્દોષ માર્ગ છે, ત્યાં એની શૈલી, ત્યાં વર્તમાન પરિસ્થિતિ મેળ ખાતો નથી એવી છે. દરેક મહાત્માઓની શૈલી પોતપોતાની જુદી હોય છે. તે વર્ણન અનેક પ્રાણીઓ વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે, એટલે પ્રશ્નચિહ્ન ઉભો થયો છે કે આ તે શું, કેમ આવું પ્રવર્તે છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ. હવે પોતાનો અભિપ્રાય ફળાક ધરાવે છે, પહેલી લીટીમાં છે અને પાંચમી ચોથી લીટીમાં છે, તો બે વચ્ચે કેટલો બધો ફેર છે. અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, અવશ્ય એમને જ્ઞાન છે એની ખાતરી અમને થાય છે. તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે. જ્યારે જે જગતનું રૂપ વર્ણવ્યું હોય ત્યારે તે જે પરિસ્થિતિ હોય એ અનુસાર બધી વાત કરી હોય, શું જેમ કે અત્યારના અધ્યાત્મ શાસ્ત્રો જોઈએ, જે 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા લખાયેલા છે, તો મુમુક્ષુની ભૂમિકાની વાતો બહુ ઓછી આવશે. જ્ઞાનીની અને મુનિની ભૂમિકાની ઘણી વાત આવશે. પ્રશ્ન થાય કે કેમ, પણ એ કાળ પરત્વે જે એમને જે વાત જે યોગ્ય લાગી હોય એ લખી હોય. દરેક માં એવું બને છે, જેમ કે ગુરુદેવે ક્રિયાકાંડ ને પુણ્યભાવ ઉપર ઘણો પ્રહાર કર્યો, તો એ કાળે જેવું હોય એવું સર્વકાળે ઘણા માની લે છે એમ નથી. જ્યારે જે કાળે જગતની સ્થિતિ હોય છે એની સામે એમના કથનો આવતા હોય છે. આવી રીતે રચના થાય છે શાસ્ત્રોની. એટલે લોકો સર્વકાળ એવો માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે અથવા ભ્રાંતિમાં પડે છે. આમ કેમ, આવું કેમ કહ્યું એવી બધી વાતો લાગે છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષા વાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. ભલે એ બધી વાતનો સરવાળો એ છે કે આ કાળની અંદર એવો કોઈ વિચિત્ર કાળ છે કે તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષા હોય, જાણે નહીં તો બીજી વાત છે, જાણવાની આકાંક્ષા વાળો કોઈ પ્રાણી ઉત્પન્ન એ દુર્લભ સંભવે છે. ભાગ્યે જ કોઈ એવો જીવ અહીંયા જન્મે કે તીર્થંકરના માર્ગને શોધે અને અંગીકાર કરે, એવો ભાગ્ય જ દેખાય. બહુ વિચિક્ષણ છે, ઘણી શક્તિ લઈને આવ્યા છે. હા, આત્માર્થી મળવું મુશ્કેલ છે આ કાળની અંદર, એમ જ છે, દુર્લભ સંભવે છે. કારણ કે ખરાબે ચઢેલું વાણ, આ આખું જે જૈન શાસન કહેવાય છે જૈન શાસન કહેવાય છે ને, કેવું છે, ખરાબે ચઢેલું વાણ છે. આખો પ્રવાહ કોઈ બીજી ઊંધી દિશામાં ચાલી રહ્યો છે, ખરાબે ચઢેલું વાણ, અને તે પણ જૂનું, પાછું ભંગાર થઈ ગયેલું, સમજ્યા. એક તો જૂનું વાણ હોય અને તોફાનમાં સપડાણું હોય, પછી એમાં બચવાની શું જગ્યા હોય કે બચે નહીં એમાંથી, એ ભયંકર છે, ઘણી ભયંકર પરિસ્થિતિ છે વર્તમાન જૈન સમાજની પરિસ્થિતિ. આ તો પોતે 95 વર્ષ પહેલાં લખે છે, 1947-98 વર્ષ પહેલાં આ વાત લખે છે. ત્યાર પછી તો 100 ગણીની 1000 ગણી વિપરીતતા વધી છે, અરે છેલ્લા 10 વર્ષમાં 100 ગણી વિપરીતતા વધી છે. એટલું બધું ફાસ્ટ રિવોલ્યુશન છે, એકદમ ઝડપથી. એ ભયંકર છે, તેમજ જૈનની કથની ઘસાઈ ગઈ, મૂળ વાત જ ઘસાઈ ગઈ, સામૂકી અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ખરાબે તે વાણ ચીડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત તમને પણ પ્રત્યક્ષપણે દેખાશે. વર્તમાન સમાજનું ચિત્ર દોર્યું છે એક પેરેગ્રાફની અંદર. તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગતને વેરણવું છે, તેનું શું કારણ. પછી પોતે એમ કે કેમ આ વાત ઘસાઈ ગઈ, કેમ દેખાતી નથી, કેમ, પણ શાસ્ત્રો ઘણા વિચ્છેદ ગયા છે, શાસ્ત્રો મૂળ શાસ્ત્રો જ ઉપલબ્ધ નથી, ત્યાં શું કરે. આ જગતને વેણવું છે તેનું શું કારણ, એટલે જે અસ્તિત્વ સ્વભાવ છે એમાં શું છે. આગળ પોતે કહી ગયા છે કે દ્વાદશાંગીની જે રચના છે એ આ ત્રણ પદ ઉપર છે, ઉત્પાદ વ્યય ને ધ્રુવ, ઉપનેવા વિજ્ઞેવા ધ્રુવેવા, આ ત્રણ પદમાં આખું જગત આવી જાય છે, કોઈ ચીજ બાકી નથી રહેતી. ઉત્પાદ વ્યય ધ્રુવ કહેતા સચેતન અને અચેતન બધા પદાર્થો અને એની જે નિમિત્ત નૈમિતિક સંબંધે થતી પર્યાયોની ઉત્પત્તિ અને વિલય, એ બધો વિષય આ ત્રણ પદની અંદર આવી જાય છે. આ વિષય વિશેષ વિસ્તારથી આ સમાજની અંદર હોવો જોઈએ સિદ્ધાંતિક રીતે. એ સિદ્ધાંતની વાત તો કોઈને સ્મરણમાં પણ રહી હોય એવું દેખાતું નથી કે જેનું સ્મરણ પણ કોઈને આવતું હોય. એટલે એમ કે શું એમને આમ કેમ આમ વર્ણવ્યું છે, તેનું શું કારણ, શું તેમને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય, અથવા અધિષ્ઠાન નહીં જ હોય, અથવા કોઈ ઉદ્દેશે છુપાયું હશે, અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી અધિષ્ઠાન વિશેનું કથન લઈ પામ્યું હશે. આ છેલ્લી શંકા કરી કે આ બધું લઈ પામી ગયું જ્ઞાનથી, આખો સિદ્ધાંત જ લઈ પામી ગયો છે, શું છે આ બધું, આ વિચાર થયા કરે છે. જો કે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, આટલું તો સ્થાપીને. અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમણે જાણેલું, પણ લોકો એ પરંપરા એ માર્ગની ભૂલથી લઈ કરી નાખ્યો. બહુ વિચક્ષણતાથી આખો લેખ છે. પહેલા પોતે પ્રતિપક્ષમાં ઉભા રહીને શંકા ઉઠાવે છે, પછી વિષયને સ્થાપે છે, વધારે મજબૂત રીતે, ખૂબ જ દ્રઢ રીતે સ્થાપે છે. એ એમની પોતાની લેખનની અસાધારણ શક્તિ છે. જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માઓનું કથન છે, અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, અને તે અધિષ્ઠાન તે હરિ ભગવાન છે, જેને ફરી ફરીને હૃદય દેશમાં જોઈએ છે. આ ખુલાસો કર્યો પૂછે. જે અધિષ્ઠાન કેવું છે, એ ત્રિકાળ સત કેવું છે, અને એ ત્રિકાળ સતને અમે અમારા અંતરમાં દર્શન એના કરીએ છીએ અમે. અને જે મહાત્માઓએ કહ્યું છે, એ ઘણા મહાત્માઓએ આ વાત કરી છે, નથી કરી એવું કાંઈ નથી, પોતે સમય સારા દે જોયું છે. ઘણા મહાત્માઓએ આ વાત કરી છે અને અમે પણ એ જ વાત કરીએ છીએ. અધિષ્ઠાન વિશે તેમજ ઉપલા કથન વિશે સમાગમે અધિક સત્કથા થશે, કેમ કે પોતે જે શૈલીથી વાતને અહીંયા પ્રતિપાદન કરી છે એના માટે હવે વધારે શું ખુલાસો આ જ પત્રમાં લખીએ. રૂબરૂ મળશું ત્યારે આ વિષયથી વિષયની ચર્ચા કરશું. લેખમાં તેવી આવી શકશે નહીં માટે આટલેથી અટકું છું. આમ અધિષ્ઠાનના વિષયમાં આટલો વિષય અત્યારે પત્રમાં રાખીને એ વિષય ત્યાં મેં અટકું છું. હવે વિરામ પામું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શકા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહાવિકટ છે. ગૃહસ્થીમાં રહ્યા, રાજપાટમાં રહ્યા છતાં નાની તરીકે એમણે જે જીવન જીવ્યા છે એ ઘણું વિકટપણે જીવી શકાય એવું જીવન છે. તથાપિ પરમ જ્ઞાનમાં જેનો આત્મા તદાકાર છે, પરમ જ્ઞાનમાં જ એટલે પરમ સ્વભાવમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. એ પ્રમાણે કુદરતી નિર્માણ થયું હોય એ પરિસ્થિતિમાં એ બરાબર પોતાનું સંતુલન ગુમાવ્યા વિના બરાબર આત્મલક્ષે સ્વલક્ષે જીવન જીવી શકે છે. અલબત્ત એ કઠણ છે, મહાવિકટ છે એ જાણીએ છીએ, તો પણ એ અશક્ય અને અસંભવિત નથી. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાદ હોતો નથી, એવા મહાત્માઓને પ્રારબ્ધ કર્મનો ઉદય હોય તો એને એની અંતરદશાને બાધા કરે એવી પરિસ્થિતિ બનતી નથી. દેહ સહિતનું જેનું અહમ પણ મટી ગયું છે, જેની દેહાત્મ બુદ્ધિ જ છૂટી ગઈ છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો. આ એક એમણે દિલીપ વાત લખી છે. જો કોઈ જ્ઞાનીનો નિકટથી સમાગમ વર્તે તો એને જ્ઞાની પુરુષની દશામાં આ લક્ષણ જોવા મળે છે, આ એનું સ્વરૂપ જોવા મળે છે જ્ઞાનીને, કે અરે એનો આત્મા તો આત્મભાવે વર્તે છે પણ જાણે એનો દેહ પણ આત્મભાવે વર્તે છે. ગજબ છે કોઈ આમની પ્રવર્તવાની પરિસ્થિતિ. અને એને એમણે મહાભાગ્ય એવું વિશેષણ અહીંયા આપ્યું છે. શું કહે છે કે દેહ સહિત જેનું અહમ પણ મટી ગયું છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ જાણે આત્મભાવે જ વર્તતો હતો. જનક વિદેહીને વર્તમાનમાં લઈ લીધા એમણે, કે એમનો દેહ આત્મભાવે વર્તતો હતો એમ અમે જાણીએ છીએ, એ વિદેહી કહેવાય ગયા. જનક રાજા એ સીતાજીના પિતાશ્રી થાય છે, રામચંદ્રજીના સસુર થાય છે, જ્ઞાની પુરુષ હતા અને વિદેહી તરીકે એ પ્રખ્યાત પ્રસિદ્ધ થઈ ગયા પુરાણની અંદર, કે વિદેહી એટલે દેહ થઈ તો વર્તતા હતા, પણ જાણે દેહ ન હોય ને વર્તે એવી રીતે દેહ થઈ તે વર્તતા હતા, એટલું બધા દેહથી અંદર છૂટા પડી ગયેલા હતા એવી એમની સ્થિતિ લીધી છે. તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય, જ્યારે એમનો દેહ જ આત્મભાવે વર્તતો હતો એટલે દેહ ને આત્મા એક જ પરિસ્થિતિએ વર્તતા હતા, પછી એમાં તફાવત ભેદ એટલે તફાવત ક્યાંથી હોય એમની દશામાં. એટલે એટલી બધી બહારમાં પ્રસિદ્ધ દશા એમની થઈ ગઈ કે વિદેહી તરીકે પ્રખ્યાત થઈ ગયા, પ્રસિદ્ધ થઈ ગયા. કોણ? જનક રાજા, કે જનક વિદેહી. દેહ છતાં જેને દેહ નહોતો, દેહ રહિત દશામાં વર્તતા હતા એવી જેની પરિસ્થિતિ હતી. એટલે એમ કે એમની દશા ભેદવાળી ક્યાંથી હોય. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા. તથાપી તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. જૈન શાસ્ત્ર ની અંદર એમની જે ગતિ વિશે આત્માઓ હોય છે અને એ ભાવમાં એમના ચરિત્રો એવા હોય છે કે એ નરક ગતિને પ્રાપ્ત થાય છે, એટલે એ વાત જુદી છે. અને ભાગવતાદિમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણ્યા છે તે તો પરમાત્મા છે, એ પેલા કૃષ્ણની વાત નહીં લીધા તમે, એમ કહે છે. ત્યાં તો જે રચના કરી છે એ પરમાત્માને નામે, પરમાત્મા પ્રત્યે ભક્તિ કેવી હોય અને જે જ્ઞાની હોય તો એ કેવા હોય, એની અંતર્દશા કેવી હોય, બહારમાં કોઈ પરિસ્થિતિ થાય તો કેવી હોય, એ વિચિક્ષણતાથી કહેવાનો ત્યાં શાસ્ત્રકારનો અભિપ્રાય છે એમ જાણવું, એમ કેવું છે. ભાગવત આદિમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણ્યા છે તે તો પરમાત્મા જ છે, એટલે કે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાય છે, એ કલ્પનાથી એ રીતે રચના કરી છે. એટલે આજે ગોપીઓની વાત લીધી, એને વૃત્તિઓ લીધી, એ ભક્તિની વૃત્તિ લીધી, પરમાત્મા પ્રત્યે કેવી ભક્તિ હોય મુમુક્ષુને, પોતાના આત્મા પ્રત્યે કેવી ભક્તિ હોય, એ બધી વાત પરમ ભક્તિ પરાભક્તિ હજી આવશે, એ બધું હવે એ જ વાત લેવી છે એમને આગળ. એટલે એ વિષય અહીંયા આટલો ખોયલો છે કે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને મેં ગાઈ છે, અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે, જ્ઞાન દશાનું વર્ણન છે. અને એ જો સમજે તો જ્ઞાનીની અંતરદશા સમજે, જ્ઞાનીની અંતરંગ દશા સમજે તો સમજનારને જ્ઞાન થઈ જાય, એમ કેવું છે. એવી વાત છે. આ વાત અમને બહુ પ્રિય છે ભાગવતની, જે આ શૈલી છે જ્ઞાન દશાને વર્ણવવાની, પરમાત્માની સ્થિતિને વર્ણવવાની, અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચું લેખું જતું નથી, એમાં બધા આધ્યાત્મિક વિષય બીજી જ રીતે છે, એમ કહેવું છે. લોકો જે રૂઢિગતપણે એનો જે સંપ્રદાય ચાલે છે એ પણ સમજ્યા નથી એ વાતને, અમારી દ્રષ્ટિ છે આખી બીજી છે એની પાસે, એમ કહેવું. સ્વર્ગ નરક આદિની પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે, તેમાં પણ જેમને દુરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. શું છે કે આ જે યોગ માર્ગની અંદર જે રિદ્ધિ સિદ્ધિ થાય છે એના ઉપરથી સ્વર્ગ અને નરક પણ સહેજે પ્રતીતિમાં આવી જાય છે, એને સાબિત કરાવવાની જરૂર રહેતી નથી. કેમ કે જેને યોગ સાધનામાં એની રિદ્ધિ સિદ્ધિ સાધી તો એને સ્વર્ગનો ખ્યાલ આવી જાય છે, એમાં કાંઈ મોટી વાત નથી. તો આ જો આમ હોય તો આથી વિપરીત નરકાદી પણ હવા ઘટે છે, સરળ માર્ગ છે એનો જાણવાનો. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે એટલે ઘણાને વિશ્વાસ આવતો નથી સ્વર્ગ નર્કમાં. કોને ખબર ભાઈ, હવે આપણે કઈ જોયું નથી કે સ્વર્ગ હશે કે નહીં હોય. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધા છે એ જરૂર. સ્વર્ગ નર્ક આદિ છે એ બધી વાત જરૂર છે, અવશ્ય છે, એમાં કઈ શંકા કરવા જેવી નથી. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. એક પત્રમાં ઘણા મુદ્દાઓ લીધા છે, સ્વર્ગના નર્કના મોક્ષના અનેક વાતો લીધી છે. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે, એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. કર્મથી છૂટવું અથવા અજ્ઞાન અને ભ્રાંતિથી છૂટવું એને મોક્ષ કહેવામાં આવ્યો છે, એ શબ્દ વ્યાખ્યા છે. ભાવે તો પરિણામ ભિન્ન પડી જાય એને ભાવ મોક્ષ કહેવામાં આવે છે. પરિણામનું રોકાણ છૂટી જાય, પ્રતિબદ્ધપણું છૂટી જાય, ઉપયોગ પ્રતિબદ્ધ ન થાય પરમાં, ત્યારે એને મોક્ષ કહેવામાં આવે છે. આ તો શબ્દ વ્યાખ્યા છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે મહાસત્તા, જીવ રૂપે તે અનેક છે. પ્રત્યેક દ્રવ્યની અપેક્ષાએ તે અનેક છે. આટલો ખુલાસો લેખો છે તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. કારણ લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી, પણ આપ સમજી શકશો એમ મને નિશંકા છે. કે આટલી વાતમાંથી પણ તમે હું કહેવા માંગુ છું એ સમજી જશો. તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેમને નમસ્કાર. જેવા અહીંયા કહ્યું ને કે વારંવાર વિચાર કરતા લાગે છે કે આવું શું અધૂરું લખ્યું, લખ્યું જ નથી, છુપાયું છે, પોતાને ખબર નથી પડી શું છે આ બધું, કે પછી બધું એમની કથને લઈ પામી ગઈને ઘસાઈ ગઈ છે. આવી બધી શંકા ઉઠાવીને એમની જે સ્થાપના કરી એ થોડીક એમના વિશે કડક વાતો લખાઈ ગઈ છે મારા ખ્યાલમાં છે. એ માટે હું ક્ષમા યાચી લઉં, નમસ્કાર એટલે એમની ક્ષમા યાચી છું. પણ એમને જે શૈલી વાપરી છે એ એમને જ સારી રીતે સ્થાપિત કરવા માટેની શૈલી છે, બીજી રીતે વિચારવા યોગ્ય નથી. અને બીજી રીતે વિચારે તો એ શું કહેવા ધારે છે એ કહેનારનો કહેવા ધારેલો ભાવ નથી સમજી શકતા એવું લાગે. તો જ સારી રીતે એનું સ્થાપન થાય. એક અસાધારણ શૈલી છે, અસાધારણ શૈલી છે. ₹218 નંબરનો પત્ર છે, ₹219 પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. હવે પછીના લગભગ ઘણા ખરા પત્રો સુભાગભાઈ ઉપર આવે છે. એક દેખીએ જાણીએ એ દોહા વિશે આપે લખ્યું, સમયસારનો આ દોહા છે. દોહો છે કે એક દેખીએ એક જાણીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલન વિચારીએ એ સિદ્ધિની ઓર. જે જીવ દ્વાર છે, પહેલો અધિકાર છે, એમાં દોહો બનાસદાસે લખ્યો છે કે જે શુદ્ધ આત્મા છે એક ત્યાં એક જ જગ્યાએ રમણતા કરતા, એને જ દેખતા, એને જ જાણતા, એમાં જ રમણતા કરતા દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણે લેવી રહ્યા. દશા સામું જોવાનું રહેતું નથી કે દશા સમળ છે કે વિમળ છે. સમલ વિમલન વિચારીએ એટલી અવસ્થા દ્રષ્ટિ ગૌણ થાય છે, પર્યાય દ્રષ્ટિ એટલી ગૌણ થાય છે કે બસ એક દેખીએ એક જાણીએ રમી રહીએ એક. આવી એક સ્થિતિ છે મોક્ષ માર્ગની, એ જ નિર્વાણ પદની સિદ્ધિ માટેની યોગ્ય પરિસ્થિતિ છે. એ સિદ્ધિ નહીં ઓર, આ સિવાય બીજી કોઈ દ્રવ દ્રષ્ટિ, આવી દ્રવ દ્રષ્ટિ, આવી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ની રમાણતા અને આવી પર્યાય સંબંધી ની ગૌણતા એ એક જ સિદ્ધિ માટેનો ઉપાય છે. બીજી કોઈ રીતે એ સિદ્ધિ નહીં, ઓર બીજી કોઈ રીતે સિદ્ધિ થઈ શકે એવું દેખાતું નથી. આ બનાસીદાસજીએ સમયસાર નાટકમાં આ પદની રચના કરી છે. ઘણા પદ જે પોતે વારંવાર ગણગણતા રટણ કરતા એમાંનો આ પદ છે. એ દોહા વિશે આપે લખ્યું તો એ દોહાથી અમે આપને નિસંગતાને દ્રઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મૂકેલો હતો. હવે શું છે કે મોટોભાગભાઈની વર્તમાન સ્થિતિ, આ જે દોહો લખ્યો છે એના ઉપરની નથી, એટલે કે તેવી તમારી સ્થિતિ થઈ ગઈ છે ને તમે નિસંગ થઈ જાઓ એમ વાત લેવા માટે લખ્યું નહોતું, પણ આ દોહા ઉપર અમને કોઈ પ્રસન્નતાનો ભાવ હતો, પ્રશસ્ત ભાવ હતો, એટલે સહેજે લખી મોકલ્યો હતો. લખવાની પાછળ આટલો હેતુ હતો એ સ્પષ્ટ કરે છે એમના કોઈ પત્રના આધારે, કે વળી પાછી કોઈ બીજી રીતે વાતને પૂતે ખચવી ન લઈએ. એટલા માટે એ દોહા વિશે આપે લખ્યું, એટલે જે કાંઈ એમણે લખ્યું છે એની સામે લખે છે કે એ દોહો તો આપને નિસંગતાની દ્રઢતા થવા લખ્યું નહોતું, એવી કોઈ તમારી દશા માટે એ વાત નહોતી લખી, થઈ જાઓ તમારી આવી દશા છે એવું કાંઈ નહોતું, પણ સ્વભાવથી અમને જે અમને એ વાત રુચિ પ્રશસ્ત લાગી, પ્રસન્ન લાગી, એટલે અમે એ વાતને દોહરાવી નાખી સહેજે સહેજે. એવી લઈ તો ગોપાંગનાને હતી, કલ્પિત પાત્રો છે એ રચના કરી છે ભાગવતની, એની એક કલ્પિત પાત્ર છે કે કેવી લય હોય છે જેને પોતાનો પરમાત્મા સાક્ષાત સિદ્ધ પદ અને એનો રસ, તીવ્ર રસ ઉત્પન્ન થઈ જાય છે, એની દશા કેવી હોય છે એ બતાવવા માટે એમણે ત્યાં ગોપાંગનાઓનું પાત્ર મૂક્યું છે. એક કરતાં વધારે વ્યક્તિઓ એટલા માટે ત્યાં લીધી છે કે પરિણામ પણ એક કરતાં વધારે છે. એક પરિણામ આવું થઈ જાય છે ને મટી જાય છે એમની, એની ધારા ચાલે છે મોક્ષ માર્ગની અંદર, એમ બધા ધારા જ ચાલે છે એક ધારી, એટલે એને લઈ કહ્યું. એવી લઈ તો ગોપાંગનાઓને હતી. શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે, તે પરમ આહલાદક અને આશ્ચર્યકારક છે. અધ્યાત્મમાં લઈ જાય છે એ વાત કે શ્રી કૃષ્ણચંદ્રને જોવે ત્યારે બધું જ ભૂલી જાય, ખાવું પીવું, ક્ષુધા તૃષા, શરીરનું કપડાનું બધું ભાન ભૂલી જાય છે, એમની કેવી એના પ્રતિ ભક્તિ છે. એવો અંદરમાં આત્મા જોવે ત્યારે દેહની દશા ભૂલી જાય એમ લેવું છે. એ પરમ આહલાદક એટલે પોતે એ દશાના ચાહક છે, એટલે એ વાત વાંચીને પોતાને રસ ભરાય છે, અને એવી આહલાદક દશા, આશ્ચર્યકારક દશા પોતે ચાહે છે, ઈચ્છે છે. નારદ ભક્તિ સૂત્ર એ નામનું એક નાનું શિક્ષા શાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે, એમાં પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. એ પણ કોઈ ભક્તિશાસ્ત્ર છે, એનો ઉલ્લેખ કર્યો છે. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્રે દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શન લાભે ટળે તેમ નથી. મુંબઈ આવવાની વાત કરી છે તો બે ત્રણ દિવસ આવી જાઉં, બે ત્રણ દિવસમાં કાંઈ અમને સંતોષ થાય એવું નથી, અને આ ઉદાસીનતા છે એ પરમાર્થ ઉદાસીનતા છે, માત્ર તમારા સંયોગ વિયોગની અપેક્ષાવાળી નથી એમ કહેવું છે. આ તો અંદરમાં જે અંતર તરફનું વલણ છે એને લઈને જે ઉપેક્ષા ભાવ વર્તે છે એ ઉદાસીનતાનો પ્રકાર છે. એટલે એ કઈ બે ત્રણ દિવસ તમે આવી જાઓ એટલે ફેરફાર થઈ જાય એવું કઈ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતર નો દર્શન લાભ આપે એમ કરો તો પધારવું, નહીં તો હાલ નહીં. એવી કોઈ કુદરતી પરિસ્થિતિ ઊભી થાય કે તમારો સમાગમ નિરંતર રહે ઈશ્વર એટલે કુદરતી એવી કોઈ સ્થિતિ હોય તો જરૂર આવો, સાથે જ રહીએ, જુદા પડવાનું મન નથી. પણ એ પરિસ્થિતિ તો કાંઈ દેખાતી નથી સૌભાગભાઈની કે નથી દેખાતી પોતાની. એટલે કે બે ત્રણ દિવસ આવવાનો કોઈ અર્થ નથી. એટલે અત્યારે કંઈ આવવા માટે પોતે મંજૂરી આપતા નથી. એ 219 છે. 220મો પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું છે. પોતાના જન્માક્ષર મોકલ્યા છે. જન્માક્ષર વિશેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. એવું નથી કે એમના પ્રત્યે લાગણી છે એટલે એવી કોઈ આંધળી લાગણી છે એમ નથી. હિત અહિતનો વિવેક મુખ્ય છે અને પછી વ્યક્તિગત અનુરાગ છે. વ્યક્તિગત અનુરાગમાં જ્ઞાનીની આ હંમેશની મર્યાદા હોય છે અને મુમુક્ષુએ પણ એ જ મર્યાદા કેળવવી યોગ્ય છે કે હિત અહિત પહેલાં જોવે, પછી સંબંધ, પછી લાગણી. અમારે ઘણો સંબંધ છે, અમારે ઘણી લાગણી છે, એ બધો પછીનો વિષય થાય છે, પહેલો હિત અહિતનો વિષય રહે છે. તો એકદમ નજીક આવેલા બંને જીવો છે છતાં પણ ચોખ્ખી ચટાક ભટાક દઈને ના લખી નાખે છે. નહીં લખે કે ન લખે ભાઈ, એ લપસની જગ્યાએ ઊભા જ ન રહેવા દઈએ એવી વાત છે. શું એ લપસની જગ્યા છે? જ્યોતિષનો વિષય છે, એ ભવિષ્યની ચિંતાનો વિષય છે. જે જીવોને ભવિષ્યની ચિંતા વિશેષ થાય છે એવી ચિંતિત મનોદશામાંથી એને જ્યોતિષ બાજુ વળવાનું સ્ફુરે છે અને તે આત્માર્થી જીવને આત્માર્થથી પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. આત્માર્થથી એ પ્રતિકૂળ છે એટલે ઘણી જગ્યાએ નિષેધ આવશે. એ સમજવા જેવો વિષય છે. શ્રીમદજીના પત્રોમાંથી આ વિષય બહુ સારી રીતે સમજવા જેવો વિષય છે. આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિશેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. એટલે પોતાને જ્ઞાન છે, ઉત્તર નહીં આપીએ તમને, આનો જવાબ નહીં દઈએ એમ ચોખ્ખી વાત છે કે આનો જવાબ પણ નહીં આપીએ તમને. ભક્તિ વિશેના પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ આગળ ઉપર. અમે આપને જે વિગતવાળા પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. વિસ્તારથી વાત તો સમાગમે થઈ શકે. પછી અધિષ્ઠાનની વ્યાખ્યા કરે છે કે અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર થઈ અને જેમાં તે લઈ પામી તે મૂળ પદાર્થ, એને અહીંયા અધિષ્ઠાન કહે છે. એ વ્યાખ્યાને અનુસરી અને જગતનું અધિષ્ઠાન સમજશો. મહાસત્તા, અવાંતર સત્તા જેમ છે તેમ સમજવી જોઈએ. જૈનમાં ચૈતન્ય સર્વવ્યાપક કહેતા નથી. આપને એ વિશે જે કાંઈ લક્ષમાં હોય તે લખશો. વાતને વિચારકોટીમાં, વિચાર કક્ષામાં મૂકી દીધી કે અન્ય મતમાં ચૈતન્યને સર્વવ્યાપક પરમ બ્રહ્મ કહેવામાં આવે છે અને જૈનમાં એમ કહેતા નથી. સ્વક્ષેત્ર પ્રમાણે એની વ્યાપ્તિ હોય છે, એથી આગળ પોતાના ક્ષેત્રને છોડીને કોઈ પદાર્થની દશા વ્યાપ્તિ નથી. તો એ વિશે આપ શું વિચારો છો? આ થોડોક સિદ્ધાંતિક વિષય એમને વિચાર કોટીમાં મૂક્યો છે સુભાષભાઈ માટે. પછી 221માં પણ સુભાષભાઈ ઉપરનો જ પત્ર છે. શ્રીમદ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે, એમાં જે જે વર્ણ્યું છે તે લક્ષ્ય રૂપને સૂચવવા માટે છે. જે શુદ્ધાત્માનું લક્ષ્ય કરાવવું છે એનું જે રૂપ છે, એનું જે સ્વરૂપ છે, એની સૂચના છે એની અંદર. એટલે બહુ લાક્ષણિક પદ્ધતિથી, ભક્તિની લાક્ષણિક પદ્ધતિથી એ વર્ણન કરવામાં આવ્યું છે. પોતાની દ્રષ્ટિથી તો વાત નિષ્ઠાપે છે. સંપ્રદાય જે હિન્દુ સંપ્રદાય જે રીતે ભાગવત ને માને છે એ રીતે એની અનુબોધના નથી, એ રીતે એની સ્થાપના નથી. એનું જે આધ્યાત્મિક રહસ્ય છે એ રીતે એની સ્થાપના છે, એ રીતે એની માન્યતા છે એમાં. મતનું એમાં કોઈ અનુબોધન આવતું નથી. શું એવી રીતે વાગી છે શ્રી કૃષ્ણ ભાગવત આદિક માં જે શ્રી કૃષ્ણ ભગવદ ગીતા ને ભાગવત આદિક માં, ભાગવત એટલે આ ભાગવત શાસ્ત્ર જે છે એની અંદર જે શ્રી કૃષ્ણ નું વર્ણન છે એ પરમાત્માની લીલાનું વર્ણન છે એમ કેવું છે, પરમ તત્વની લીલાનું વર્ણન છે એમ કેવું છે. જે સંપ્રદાય માને છે એ રીતે વાત નથી એમ કેવું છે, પણ જ્ઞાની છે એ એવી રીતે બહુ ચોખ્ખા નિષેધાત્મક વચનો નો પ્રયોગ ઓછો કરતા હોય છે. એમ કે એમાં પાછા જે આખો સંપ્રદાય એની સામે ઉભો હોય છે એ બધા ગરમ થઈ જાય. એમાં તો તમે ખોટા છો, જૂઠા છો, મિથ્યા દ્રષ્ટિ છો, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છો, મોટી ગડબડ ઉભી થાય પછી. એટલે પોતાને જે કહેવી છે એ વાત કરી લઈએ, કહી દઈએ. સમજનાર સમજે, ન સમજનાર તો આમ જ તો સમજવાનો નથી એમ વાત છે. જે કહે છે એ બરાબર છે, એ શૈલીથી બરાબર. એવું છે કે સામાન્ય લોકોનો આ વિષય નથી. સામાન્ય લોકો તો હંમેશા ઊંધે રસ્તે છે બધા, એને ક્યાં ઊંધે રસ્તે ચડવા નહીં ચડવાનો વાત છે. પહેલા તો કોઈ પણ વાતમાં એવી વાત છે કે આ સ્ટેટમેન્ટ કોનું છે, કોનું કથન છે, કોણ કહે છે આ, અને જો એ કહે છે તો એ સમજીને કહે એવા છે કે વગર સમજે કે એવા છે. આ વિષય ઉપર ઘણો વિચાર કરવો જોઈએ. જેનું કોઈ ગ્રંથ, જેના કોઈ વચનો, એનું પરિચર્યન કરવું હોય, એનો સ્વાધ્યાય કરવો હોય, એ વિષયના ઊંડાણમાં જવું હોય તો વ્યક્તિની પ્રમાણિકતા પહેલા બહુ સારી રીતે વિચારી લેવી ઘટે છે. એ વગર એની કોઈ વાત કેવી રીતે, એની કોઈ વાત કેવી રીતે લઈ જશે એનો કાંઈ મેલ નહીં પડે, ગડબડ થઈ જશે મોટી. એટલે એ વાતો એવી રીતે છે. એટલે તેમણે કહ્યું કે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન મહાત્માઓએ ભિન્ન ભિન્ન રીતે વાત કરી છે ને લોકો ભ્રાંતિમાં પડે છે. હવે એમની જ વાતથી આજે કોઈ ભ્રાંતિમાં પડે, હજી તો 100 વર્ષ નથી થયા. 98 વર્ષ પહેલાની વાતમાં ભ્રાંતિથી પડે તો પડે, એમાં બીજો કોઈ ઉપાય નથી. પણ જ્યારે એમને જેને જે યોગ્ય લાગ્યું તે કહ્યું છે, એ બરાબર કહ્યું છે. એ દેશકાળ અને વ્યક્તિ કે સમાજ જેને ઉદ્દેશીને કહ્યું છે તે યોગ્ય જ કહ્યું છે, એમાં કાંઈ બીજો વિકલ્પ કે શંકા સંદેહ કરવા જેવો નથી. એમ જ છે, એ પણ બુદ્ધિ સ્થિતિ એવી છે. એમાં તો શું કાઢવાનું, આપણે શું આમાંથી ગ્રહણ કરવા યોગ્ય છે એ વાત કાઢવાની છે. જે શીખવાની છે, સમજવાની છે, ગ્રહણ કરવાની વાત છે, એ વાત છે કે કોઈ પણ મુમુક્ષુને આમાંથી શું મળે છે, તત્વ કેવી રીતે મળે છે, આત્મહિત થાય એવું તત્વ કેવી રીતે મળે છે, એ વાત સમજવાની છે. આશા અલબત્ત ઘણી ગૂઢ છે એમની, પણ છતાં તત્વ ઘણું સુંદર છે અને અલૌકિક છે, એમાં કાંઈ શંકા નથી. શ્રીમદ ભાગવત પરમ ભક્તિ રૂપ જ છે, એટલે ભક્તિશાસ્ત્ર છે એમ કહે છે. એમાં જે જે વર્ણ્યું છે તે તે લક્ષ્યરૂપને, એટલે જે શુદ્ધાત્મા લક્ષ્યરૂપે છે તેને સૂચવવા માટે છે. આ એમને દ્રષ્ટિકોણ છે આખા શાસ્ત્ર. શુદ્ધાત્માને જ બતાવો છે, અને શુદ્ધાત્મા પ્રત્યે વલણ થાય તો એ વલણવાળા પરિણામની સ્થિતિ કેવી થાય એનું બહુ સુંદર ચિત્રણ પાત્રો મૂકીને સ્પષ્ટ કરેલું છે આ શાસ્ત્રની અંદર, એમ એમનું કહેવું છે. મુનિને ત્યાં લલ્લુજી મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિશે કાંઈ પૂછવાથી લક્ષ્યરૂપ ઉત્તર મળી નહીં શકે. સ્થાનકવાસીના મુનિ છે, તમે એમને અધિષ્ઠાન વિશે પૂછશો તો તમને કોઈ મુદ્દાનો જે કાંઈ ઉત્તર મળવો જોઈએ, લક્ષ્ય તમારે લક્ષ્યનું સ્થાનનો એ ઉત્તર નહીં મળે, કેમ કે એ અજાણ્યા છે, એ વિષયથી એ અજાણ્યા છે. કલ્પિત ઉત્તર એ કાર્ય સિદ્ધિ નથી, કોઈ કલ્પનાથી ઉત્તર આપી દેશે એનાથી કાંઈ લાભ થવાનો નથી, એટલે કાંઈ જરૂરી નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, સુખી વાત છે. ભલે તમારી આર્થિક સ્થિતિ નબળી છે, તમને ભવિષ્યની ચિંતા થતી હશે, પણ અમારી સ્પષ્ટ આજ્ઞા છે કે તમારે જ્યોતિષ સંબંધી કાંઈ પણ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે અને કલ્પિત ઉપર લક્ષ નથી. ગણિત છે, વિદ્યા છે અને સાધ્ય છે વગર ભણે, કલ્પિત છે. કલ્પિત એટલે કલ્પિત સુખને અને કલ્પિત દુઃખને, શું જે લોકોને મિથ્યા દર્શનથી મિથ્યા જ્ઞાનથી કલ્પનાનું સુખ દુઃખ થાય છે એનું ગણિત બતાવનાર શાસ્ત્રો હોવાથી શાસ્ત્રને કલ્પિત થઈ દીધું છે, એવું વિશેષણ વાપર્યું છે. એટલે એના ઉપર અમારું લક્ષ નથી, એવા કાલ્પનિક સુખ દુઃખ ઉપર અમારું લક્ષ નથી. માટે એ વિષય અમે તમારી સાથે ચર્ચવા માગતા જ નથી. અમારી સાથે એ વિષય તમે છેડશો નહીં, છેડશો તો અમે તમને જવાબ પણ દેશો નહીં. ચોખ્ખી ચક વાત છે, ચાલવા છે. સત્પુરુષની તો એ કરુણા છે કે બાળકના હાથમાં સોમલ વાળો લાડવો હોય અને ખાવાની એને ઘણી ઈચ્છા થતી હોય તો ઝૂંટવીને લઈ લઈએ, અને એ ઝૂંટવીને લઈ લઈએ ત્યારે બાળક કદાચ રડે તો ભલે રડતો એને રડવા દે છે, પણ એને સોમલ વાળો લાડવો ખાવા દેતા નથી. એવી કરુણા હોય છે સત્પુરુષો, એવી વાત એની જગ્યાએ આમાંથી મળે છે.